प्रवचन नंबर 511 तारीख 25/7/89 58 मिनिट कलष्टिका कलश 8।
અમર્યાદ કાળનો અર્થ કરે છે તો જીવ વસ્તુ નવ તત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે. એક આત્મા અનેક રૂપ દેખાય છે એવું જોવામાં આવે છે. પર્યાય માત્રથી જોવામાં આવે તો, દ્રવ્ય સ્વભાવથી જોવામાં ના આવે તો. આવું પણ છે, સરળતા જૂઠું નથી. હવા સંસાર રૂપે પરમે છે એવું પણ છે, કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે. જો અહીં લીધું છે કે 175 કળશ અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણામ શક્તિ અટલું ઉપાદાન જીવમાં છે. વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે. અર્થ, હવે અર્થ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે. તે જ જીવ વસ્તુ પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? પૂરું પર્યાયમાંથી જોવામાં આવે તો આવી છે. હવે દ્રવ્ય સ્વરૂપ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પણ પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, પર્યાયનું લક્ષ છોડીને જોવામાં આવે તો તે કેવી છે? નિરંતર નવ તત્વોના વિકલ્પથી ભેદતી રહી છે. નિરંતર રહે છે, એક સમય પણ સહિત દેખાતી નથી જીવવસ્તુ નવ તત્વથી. એટલે પર્યાયથી સહિત ભગવાન આત્મા દેખાતો નથી એમ કે છે. અનાદિ અનંત પર્યાયથી રહિત આત્મા છે એમ કે છે. સતતનો અર્થ કર્યો નિરંતર વિવિધતમ નવ તત્વના વિકલ્પ છે, એટલે ભેદથી રહિત થશે એમ નહીં, રહિત છે. શુદ્ધ વસ્તુ માત્ર છે, અહીંયા પૂર્ણવિરામ કર્યું. શુદ્ધ વસ્તુ માત્ર છે એટલે નવથી ભિન્ન છે, માટે શુદ્ધ વસ્તુ માત્ર છે. સામાન્ય ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક છે, પર્યાયનો અનુભવ સમ્યક નથી. વળી કેવી છે તે? આત્મજ્યોતિ વર્ણમાલા પદના બે અર્થ છે, એક તો બનવારી અને બીજો ભેદ પંક્તિ. ભાવાર્થ આમ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ કલાપનો અર્થ સમૂહ છે. આમ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાશ કલાપનો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઉપજો કે જેમ એક જ સોનું વાન ભેદથી 12 13 14 15 એમ કહેવાય છે. વાન ભેદથી અનેક રૂપ દેખાય છે. એક જ સોનું અનેક રૂપ દેખાય છે વાન ભેદથી જુઓ. આથી એમ અર્થ ઉપજો કે જેમ એક જ સોનું વાન ભેદથી અનેક રૂપ દેખાય છે, તેમ એક જ જીવ વસ્તુ, જીવ તો એક જ છે, અનેક રૂપ થતો જ નથી. એક જ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદિત રૂપે અનેક રૂપે દેખાય છે, કહેવાય છે, અનેક રૂપ કહેવાય છે. હવે અર્થ પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે. એટલે વ્યવહારની વાત કરી, હવે નિશ્ચય નીકળ્યો. ગુણ પર્યાય રૂપ પ્રતિપદક એક રૂપમાં હવે ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદેદરૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાન ભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ એક રૂપમ પોતે એક જ છે. વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણ માત્ર ન જોવામાં આવે, વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ છે. સોનાની શક્તિ એટલે પર્યાય શક્તિ એવી પણ છે. જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સોનું માત્ર જોવામાં આવે, તો તો વાન ભેદ છૂટા છે, ભેદમાં ભેદ નથી. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે, ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદિત રૂપ માત્ર જોવામાં આવે, ભેદો જોવામાં આવે ના, તો ગુણ પર્યાયો છે, ઉત્પાદિત રૂપ છે, જીવ વસ્તુ આવી પણ છે. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદિત ભેદ ન જોવામાં આવે, એટલે ભેદ ન જોવામાં આવે, અભેદ જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ છૂટા છે. અભેદમાં ભેદ દેખાતા નથી, અવિદ્યમાન છે, અસત્યા છે. આવો અનુભવ સંયુક્ત છે, એટલું સ્પષ્ટ કરે છે કે ભેદો છે ખરા, પણ ભેદના લક્ષથી તમે કરવું નથી. જયારે સામાન્ય તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે આ ભેદો કોઈ દેખાતા નથી માટે જૂઠા છે, અને આવો અનુભવ તે સમ્યક્ત છે. સમ્યક્ત ક્યાં થાય છે? ભેદને જાણવાથી સમ્યક્ત થતું નથી, કેવળ એકાકાર એક અભેદને જાણવાથી સમ્યક્ત થાય છે. આ મૂળ રહસ્ય આખા સમિતા. સમ્યક દર્શન કોના લક્ષ્ય થાય બસ એટલું જ. વળી કેવી છે આત્મજ્યોતિ? આ ત્રીજી ચોથી વાર આવ્યું. વળી કેવી છે આત્મજ્યોતિ? પુણ્યમાન ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોચર પણ છે. જો બેન બિલકુલ અનુમાન ગોચર જ ન હોય, સમજી ગયા, તો કોઈ જીવને નિશ્ચયનો પક્ષ જ ના આવે. નિશ્ચયનો પક્ષ જો એ અનુમાન ગોચર અનુભવ પહેલા અમુક ઘરેથી આવે છે, પછી ભલે અંતર્દૃષ્ટમાં એ અનુભવ કરી લઈએ, પણ હું નાયક છું, રામનાથ છું, એવું આવી જ જાય છે. એનું નામ અનુમાન ગોચર. પણ એમ લખ્યું છે, અનુમાન ગોચર પણ છે, પણ બિલકુલ અનુમાન ગોચર નથી. હા, અનુમાન ગોચરમાં સમ્યક દર્શન પ્રગટ થતું નથી, એ તો બરાબર છે. આત્માથી છે, આગમથી નથી. આમાં લખ્યું છે અનુમાન ગોચર છે, એ તો આગમન વાક્ય થયું. અનુમાન ગોચર છે એમ આગમમાં લખ્યું આમાં, પણ ના, એના અનુભવમાં આવે છે અનુમાનમાં, એટલા માટે લખ્યું આ અનુમાન ગોચર પણ છે. શાસ્ત્ર તો બેન નિમિત્ત માત્ર છે, અનુભવ ને અનુમાન એ તો જીવના પરિણામ છે. અને અનુમાન એટલે માનસિક જ્ઞાન, અને એ પ્રવર્તન સારમાં ત્રિકાળીને મન વડે કળી લે છે કે કળી લે છે હનુમાન, એમાં અનુભવ નથી, કળી લે જાણી લે છે પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને મન વડે કળી લે છે, એમને મન વડે અનુભવ ન થાય એ આ જ સેન્સમાં છે. અર્થ અને પછી પ્રોસેસ બતાવી, અનુભવની પ્રોસેસ પછી બતાવી. આ તો આચાર્ય ભગવાનનો આધાર ખરે આપણે અને ટેકા હોય. બિલકુલ હનુમાન ગોચર જ નથી આત્મા આવતો અનુભવ પહેલા, એમ નથી. હનુમાન ગોચર છે, હનુમાન ગોચર પણ છે, બસ એટલો વ્યવહાર છે. એ પૂર્વભૂમિકાનો, પૂર્વભૂમિકાની એટલી સ્થિતિ જ્ઞાન કરે એમાં અટકવાનું નહીં. હવે બીજો પક્ષ, પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. એક પક્ષથી હનુમાન ગોચર કહ્યું, બીજા પ્રકારથી જુઓ તો પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે. બોલું ઇન્દ્રિય જ્ઞાન હતું, પરોક્ષ જ્ઞાન હતું, હવે અતિન્દ્રિય જ્ઞાન આ પ્રત્યક્ષ થયું. હનુમાનમાં લખ્યો ઇન્દ્રિય જ્ઞાન, ભાવમન અને પરોક્ષ. હનુમાન શબ્દ છે ને, એના બે અર્થ, માનસિક જ્ઞાન એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, ભાવમન અને પરોક્ષ. બીજો પક્ષ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા અનુભવમાં આવે છે. એ પ્રત્યક્ષ જ્ઞાનથી ઓલો પક્ષ હતો, પ્રત્યક્ષ ઓલો ભાવમન હતું, ઇન્દ્રિય જ્ઞાન હતું, અતિન્દ્રિય હતું. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતા, જો ભેદબુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, રાગાદીને નહીં. હજી ભેદ બુદ્ધિ કરે ત્યારે પણ આ એકદમ નિકટવર્તીની વાત છે, સમયની સન્મુખ થઈ ગયેલો છે. અને મનમાં આત્મા આવી ગયો છે, મનમાં સ્થાપના ભગવાન આત્માની થઈ ગઈ છે. એવું આ એક જીવ છે. ભાવાર્થ આમ છે કે ઓલી બે તો વાત મૂળ કરી, હનુમાન ગોચર અને પ્રત્યક્ષ વ્યવહાર કરી, એનો જ ભાવાર્થ હવે કરે છે, એનો જ. એ ભાવાર્થ આમ છે કે વેદ બુદ્ધિ કરતા, ગુણગુણીનો ભેદ, ભેદબુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે, પણ કયા લક્ષણ વડે? કે ચેતના લક્ષણથી. લક્ષણ અને લક્ષણનો ભેદ, જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. બધું કાઢી નાખ્યું બેન, અનુમાનમાં સો પ્રકાર સ્વવિકલ્પ સ્વપ્રકાશક. સ્વવિકલ્પ
સ્વપ્રકાશક
બોલો,
સ્વિકલ્પમાં સ્વપ્રકાશક આવે પછી નિર્વિકલ્પમાં સ્વપ્રકાશક,
સ્વપ્રકાશક થઈ જાય. અનુભવી જ બધું કહી શકે છે. બેન, અનુભવી સિવાય કોઈ લખી શકે? કેવળ શાસ્ત્ર પાઠીનો છે બેન, આ કૃષ્ણ અનુભવ થઈ ગયો છે એ લખે. ભેદ બુદ્ધિ કરતા, ભેદ બુદ્ધિ કરતા શું ગણાય છે? કે રાગ ને દેવગુણ શાસ્ત્ર ગણાય છે કે નહીં? ભેદમાં તો આત્મા અનુભવમાં આવે છે, જણાય છે. અનુભવમાં તો બીજું કઈ જણાતું નથી, પણ સવિકલ્પમાં બેઠો છે અને ભેદ બુદ્ધિ કરે છે કે મારા જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે. જાણનારો જણાઈ ગયો છે જ્ઞાનમાં. જ્ઞાનમાં મને શુદ્ધ આત્મા જણાય છે એમ ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. વસ્તુ વિચારતા હવે એટલો ભેદ નીકળી જાય છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. એટલો વિકલ્પ પણ એમ બેન, આત્મા રાગને કરે છે એ તો દૂર રહો, પણ રાગને જાણે છે એ પૂર્વ ભૂમિકાનો વિકલ્પ નથી. પૂર્વ ભૂમિકામાં જાણનાર ગણાય છે એટલું જ આવે છે. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે આ ભેદ. જ્ઞાનથી આત્મા જણાય છે મને અનુભવમાં આવે છે એ ભેદ છે, એ જૂઠો છે. શુદ્ધ વસ્તુ માત્ર છે આવો અનુભવ સંયુક્ત છે. શુદ્ધ વસ્તુ માત્ર છે આવો અનુભવ સંયુક્ત છે. પછી જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એ છૂટી ગયું. અનુભવ માટે પણ આ છે અને અનુભવ પછી પણ વારંવાર દુરુપયોગ થાય છે એની પહેલા પણ એને આ જાતનો પ્રશ્ન આવે. શુદ્ધિયોની ધર્માત્માએ કહ્યું ને જાણનારો કરાય છે. સવિકલ્પમાં એટલો ભેદાયો જાણનારો ગણાય છે. પછી તો જે જાણનારો છે એને ગણાય છે એવું બે પૂરું નીકળી જાય છે. બસ જ્ઞાય તો ગણાય છે. જ્ઞાનની પર્યાય વ્યવહાર શું વિજ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. રાગને જ્ઞાન જાણે કે પરને જાણે એ જ્ઞાનની પર્યાયનો નજદીકનો વ્યવહાર નથી, એ દૂરવર્તી વ્યવહાર છે. અને જ્ઞાનની પર્યાયનો અનુભવ પહેલા નજદીકનો વ્યવહાર કે જાણનાર જણાય છે. મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા જણાય છે. નજદીકનો વ્યવહાર એવો ને અનુભવ કરતા એ એટલો વિકલ્પ. ઉપચરિત રાગને જાણે ઉપચરિત સદ્ભુત વ્યવહાર લીધો અને અનુચ્ચરિત સદબુદ્ધિ વાળો જ્ઞાન આત્માને જાણે છે એ અનુચ્ચરિત સદબુદ્ધિ વાળો એનો અભાવ થઈ જાય છે. કોનો અભાવ થઈને ન થાય એક દૂરવર્તી વ્યવહાર છે અને એક નિકટવર્તી વ્યવહારના બે પ્રકાર પડ્યા. અહીંયા નિકટવર્તી વ્યવહારની વાત કરી અને એ પછી વ્યવહારને ઓળંગીને અનુભવ કરે છે તો સમજ થાય છે. અહીંયા જે ગાથા છે એ મીઠા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થાય એની ગાથા છે, શુદ્ધ ઉપયોગ થાય એની ગાથા નથી. એક તો ચારિત્ર લખત સમ્યક થાય છે. સારા એવો કે અજ્ઞાની પર કરુણા ઘણી જ્ઞાનીઓની હોય છે, કરુણાની નીતિ હોય છે, નિષ્કારણ કરતા ચક્રી વંદે છતાં પણ ન મળે માન જો ચક્રવર્તીઓ વંદન કર્યો સાધુને અત્યારે ચક્રવર્તીઓ છે ને મહાવેદમાં એ સાધુ સંતોને નમસ્કાર કરે છે. એને માન નથી, આ તો દૂરવર્તી વ્યવહાર નિકટવર્તી વ્યવહાર એને ઓળખી નંદ કહી રહ્યો. આ એક પ્રોસેસ છે, બીજું કાંઈ નથી. મીઠા દ્રષ્ટિ જયારે અનુભવ પેલો સમ થવાનું તો શોક્ષમ હોય, અનાદિનો મીઠા દ્રષ્ટિ સાદી મીઠા દ્રષ્ટિ હોય તો શોક્ષમે થાય, પણ એને આ પ્રોસેસ છે ધ્યાનના રચના છે. બસ આગળ વધશો અનુભવી પૂછે, પણ અજ્ઞાનીને સમજાવવા માટે અપ્રતિબુદ્ધ માટે શાસ્ત્ર એટલે શુદ્ધાત્માના સ્વરૂપને એને નિર્ણય કરવા માટે એ એક સાધન હોય છે. એ સાધનને પ્રમાણ લઈને દીક્ષે એના દ્વારા એ વસ્તુનું જેવું સ્વરૂપ છે એ પદાર્થનું જ્ઞાન પણ એના દ્વારા અને એનું સામાન્ય એક પડખાનું જ્ઞાન દ્વારા એ સાધન છે પ્રમાણને નહીં એ વાત હવે કરે છે. અનુભવ કાળે તો એ પ્રમાણને નિક્ષેપના વિકલ્પ પણ અર્થ પામે છે. ટીકા. હવે જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર કયો લ્યો નવ તત્વને જાણતા જાણવા ભૂતાર્થ નહીં પણ નવ તત્વમાં એક જીવને જો બેને નહીં રેપરે બેને નહીં એક જીવને જાણો ભૂતાર્થ કયો તેમ એક પણ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો આત્મા તો એક જ છે શુદ્ધ આત્મા તો એક જ છે પણ એને જાણવાના સાધનો અધિગમ એટલે જાણવાનો ઉપાય અનુભવનો ઉપાય નથી લખો બધી વિપરીતતા ટળી જાય એના જ્ઞાનમાં સ્પષ્ટ આવે આત્માનું સ્વરૂપ એ ઉપાયોના 3% પ્રમાણને નહીં નિક્ષેપ છે. ઉપાયના 3% છે પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું નહીંથી જાણવું અને નિક્ષેપથી પણ જાણવું. આત્મા એક છે એના અધિગમના એટલે જાણવાના ઉપાય 3 પ્રમાણને નિક્ષેપ છે. તેઓ પણ નિશ્ચયથી અભૂતાર છે તેમાં પણ આત્મા એક જ છે. આ 3 પ્રકારના પરિણામ પ્રમાણજ્ઞાનની પર્યાય નૈજ્ઞાનની પર્યાય અને નિક્ષેપની પર્યાય એ 3 જ્ઞાનના પ્રકારો છે ભેદો છે જ્ઞાનના પણ અનુભવના કાળે એ બધો અભૂતાર છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષયના નૈનો વિષયના નિક્ષેપ એ બધા વિકલ્પ સમાઈ જાય છે. જ્ઞાયક નયો સે પાર કહ્યું ને કે આ 3 આવી ગયા એમાં પ્રમાણ લઈને નિક્ષેપને અભૂતાર્થ કહેવાનું કારણ શું છે એ પંડિતજી કાઉસમાં કહે છે કે પ્રમાણ લઈને નિક્ષેપની ઉત્પત્તિ કેમ થાય છે પ્રમાણ જ્ઞાનનો કેમ જન્મ થાય લઈને કેમ જન્મ થાય નિક્ષેપનો એનો ખુલાસો કરે કારણ કે જ્ઞેય અને વચનના ભેદથી પ્રમાણાદી અનેક ભેદરૂપ થાય છે. જ્ઞેયના લક્ષવાળું જે જ્ઞાન થાય છે ને આત્માના લક્ષવાળું નહીં જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન વચનનો ભેદ એનાથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે. એટલે કે સવિકલ્પ પ્રમાણ સવિકલ્પ નહીં અને સવિકલ્પ નિક્ષેપ માનસિક જ્ઞાન છે આ અતિંદ્રિય જ્ઞાન નથી. અનુભવ પહેલાની વાત છે. સત્વાર સૂત્ર વાંચ્યું, વિજ્ઞાન શાસ્ત્રો વાંચી અને આત્માના દેહના ઉપાયો વિચાર કરે છે. તેમાં પહેલા પ્રમાણ બે પ્રકારે છે. પ્રમાણની વ્યાખ્યા પહેલી કરે છે, આ કઈ સમ્યક પ્રમાણ નથી. હજી પ્રમાણ બે પ્રકારે, પરોક્ષ અને પ્રત્યક્ષ. હવે એની વ્યાખ્યા ઉપાત અને અનુપાત. ઉપાત તો અર્થ મેળવેલા ઇન્દ્રિય મન વગેરે ઉપાત પર પદાર્થો છે. અનુપાત અણમેળવેલા પ્રકાશ ઉપદેશ વગેરે અનુપાત પર પદાર્થો છે. બે પર પદાર્થ છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. એમાં પરોક્ષની વાત પહેલા કરે છે કે ઉપાત અને અનુપાત પર પદાર્થો દ્વારા પ્રવર્તે છે તે પરોક્ષ છે. જો પર પદાર્થો દ્વારા પર પદાર્થના સંબંધી પ્રવર્તે છે તે પરોક્ષ છે. હવે પ્રત્યક્ષની વ્યાખ્યા કરે છે. અને કેવળ આત્માથી પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. આ બે એના મૂળ મુદ્દા કહી દીધા, પરોક્ષ અને પ્રત્યક્ષ. અને કેવળ આત્માથી પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. મતી શું છે? પરોક્ષ અવધિ મન અને કેવળ જ્ઞાન, પછી સકલ ને વિકલ ને પછીના ભેદો. પણ આત્મા સીધો આત્માથી જાણે એમ, એને મનનું કે પ્રકાશનું કે કોઈ બહારનું ઉપદેશનું અવલંબન ન હોય અને સીધો આત્માની સન્મુખ થઈને જે જાણે એનું નામ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને જેમાં પર પદાર્થનું અવલંબન હોય, લક્ષ્ય હોય અને જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય તેને પરોક્ષ કહેવાય. આટલી વાત કર્યા પછી એક મોટો કાઉન્સ કરે છે પંડિતજી પોતે. ઓલું તો સંસ્કૃતનો અર્થ હતો, હવે આ જે ઉપરથી વાત કરે છે. પ્રમાણ જ્ઞાન છે, તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિ શુદ્ધ અવધિ મન પર્યુને કેવળ, તેમાં મતિને શુદ્ધ એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિને મન પર્યુ એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે, એટલે થોડું પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ. અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. આવા જ્ઞાનો પ્રગટ થાય છે, એમ અનુભવ થતા આવા જ્ઞાનો પ્રગટ થાય છે જીવની. તે બંને એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ, તે બંને પ્રમાતા પ્રમાણ અને પ્રમેયના ભેદને અનુભવતા તો ભૂતાર છે. પ્રમાતા એટલે જ્ઞાતા, પ્રમાણ એટલે જ્ઞાન, પ્રમેય એટલે જ્ઞેય. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એના ભેદને અનુભવતા તો ભૂતાર છે. આ ત્રણ ભેદ પડે છે, સત્યાર્પણ છે. અને જેમાં સર્વભેદો આ બધા પ્રત્યક્ષ અને પરોક્ષના જે ભેદો છે એ ગૌણ થઈ ગયા છે, એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર અને અસત્યાર છે. આત્માના સ્વભાવમાં છે એમ દેખાતા નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ બે પ્રકારના જ્ઞાન અથવા એના પાંચ ભેદ પર્યાયના, એ પર્યાયનો ભેદથી જો તો સત્યાર્થ ભૂતાર્થ છે. પણ એકાકાર જીવના સ્વભાવને સમીપીને અનુભવ કરતા આ ભેદો અભૂતાર્થ છે. એટલે આત્માના સ્વભાવમાં ન હોવાપણું અવિધિમાન છે. એક જ વાત છે કે વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે અને વિશેષનો નિષેધ કરાવતા આવે છે. એકલા સામાન્ય લક્ષ લે અવલંબન લે વિશેષનું અમે જ્ઞાન કરાવીએ છીએ શું કામ ખબર છે? નિષેધ કરાવતા આ સમીચારમાં લખેલું છે. આ બધું ભેદથી જુઓ તો બુદ્ધાર્થ સત્યાર્થ છે એમ કહ્યું વ્યવહાર થાપો પણ નિષેધ કરાવવા છે. એકલા જીવ સ્વભાવના એકાકાર અનુભવ કરતા તેવો અભૂતાર્થનો સત્યાર્થ છે, જૂઠા છે. વ્યવહાર શા માટે મૂકે છે? નિષેધ કરાવવા. શ્રદ્ધાના વિષયમાં કોઈ પરિણામ છે? શ્રદ્ધાનું હૃદય આ પાંચ પર્યાયથી રહી છે. શ્રદ્ધાનું હૃદય એમાં ભૂમતિના ભેદ તો કાઢી નાખ્યા, કેમ કે એ તો જ્ઞાન જ નથી. ભૂમતી પુરુષોત્ત અને કુઆવતી એ તો જ્ઞાન જ નથી. અમે એને જ્ઞાન જ કહેતા નથી, માટે પરોક્ષ અને પ્રત્યક્ષમાં આવતું નથી. પરોક્ષમાંથી કાઢી દે જ્ઞાનના પાંચ ભેદ હોય, જ્ઞાનના આઠ ભેદ ન હોય. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનના પાંચ ભેદ, એનો આત્મામાં અભાવ, કેવળ જ્ઞાનનો અભાવ આત્મામાં. હા 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 આ જ્ઞાનીનો ઉપદેશ છે. જ્ઞાનીનો જન્મ સામાન્ય પડખું બતાવવાનો. વિશેષ જણાવે તો નિષેધ માટે, કદાચિત વિશેષ જણાવતા જાય, જણાવે ખરા. લાઈન ખેંચો બહુ મોટી. અજ્ઞાનીને જ્ઞાનીના પ્રતિપાદનમાં પૂર્વ પશ્ચિમનો ફેર છે. આત્માને જાણવાના ઉપાયો એ આત્માનો અનુભવ કરતા એ ઉપાયો દેખાતા નથી. સ્વરૂપમાં નથી, સ્વરૂપમાં પરિણામ જ નથી ને. બ્રહ્માંડની પર્યાય કે નયની પર્યાય કે નિક્ષેપની પર્યાય દેખાતી નથી, કેમ કે એની ઉત્પત્તિ જ્ઞેયના સંબંધથી થાય છે. જ્ઞાયકના સંબંધથી આવી ઉત્પત્તિ થતી નથી એમ કહેવા માંગે છે. એ કહ્યું ને, જ્ઞેય અને વચનના ભેદથી આ પ્રકાર પડે છે. પછી ચૌદમી ગાથાની આગળ જે આવશે ને આત્મસ્વભાવ પરભાવ ભીનું, એમાં પણ એ લખશે કે રેકર્મ ભાવકર્મ નવકર્મ આત્મબુદ્ધિ કે સંકલ્પ અને જ્ઞેયના સંબંધથી જ્ઞાનમાં ભેદ દેખાય તે વિકલ્પ સંકલ્પ ને વિકલ્પની વ્યાખ્યા અને પંચાધ્યાયનો એ આધાર કે આપણે આવશે મેં આજે વાંચ્યું ને એટલે યાદ કહ્યું સમયસા તમે કાલે કહ્યું એક સમયસા રાખી જિંદગી બસ મેં ફોનમાં ચાલુ કર્યું એક સમયસાર બસ વારંવાર જ્યાં સુધી જીવો ત્યાં સુધી અથવા મોક્ષ ન થાય જ્ઞાનના પ્રત્યક્ષ અને પ્રમાણના ભેદો પર્યાયના ભેદો હવે સામાન્યમાં એ છે નહીં છે બસ એ ઉપાદેય તત્વ છે એ ગ્રાહ્ય છે આ તો મને તો બહુ આજે બહુ થઈ ગયું હું કહેતો હતો કે વ્યવહાર પ્રતિપાદન કરે છે પણ નિષેધ માટે આ તો ઠેક ઠેક લડી જ આવે છે વ્યવહારની વાત કરી હે ફટ નિષેધ કરી દીધો જણાયું બધું પણ એવો છે નિષેધ કરવા આત્મામાં એ શું કામ નિષેધ કરાયો કે આત્મામાં માની બેઠો છે જીવ આ બધા પરિણામ આત્મામાં થાય છે આત્મા કરે છે એવી જે માન્યતા પર્યાયની સાથે દ્રવ્યની એકતા એ વિભક્ત માટે બતાવે છે એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ એ પ્રતિજ્ઞા ચાલુ છે પ્રતિજ્ઞા ભંગ ન કરે મોટા માણસ આ પ્રમાણને નિક્ષેપથી વિભક્ત કરાયો આત્મા જુદો જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અવતારના સત્યા છે આ જો છે 35 પાને બીજી લીટીમાં છે જીવશ ભાવશ્ય અનુભય માનતાયમ અવતારમ બીજી સ્કીમાં છે ને આત્માનો અનુભવ કરતા તેઓ દેખાતા નથી એટલે અવતાર છે આત્મા પણ એ નથી આત્મા તો એક જ હોય આત્મામાં અનેકરૂપ છે નહીં પ્રતિપદમ એકરૂપમ તમે એકરૂપ દેખો આત્મા અનેકરૂપ ન દેખો એ તો બધા સાંગ છે હવે આગળ નહીં બે પ્રકારે છે પ્રમાણની વાત કરી નહીં બે પ્રકારે એટલે યુગપદ એક સાથે અનેક ધર્મોને ગ્રહણ કરે જાણે એનું નામ પ્રમાણ નામ છે અને કોઈ એક ધર્મનું ગ્રહણ કરે તેનું નામ નહીં છે પ્રમાણ અને નિવ્યાખ્યા યુગપદ અનેક ધર્મનો ગ્રાહક તે પ્રમાણ નામ કહેવાય અને એક એક ધર્મને ગ્રહણ કરે તેનું નામ નહીં છે હવે નહીં બે પ્રકારે છે નહીં પણ બે પ્રકારે છે એક એક અંશને ગ્રહણ કરે છે નહીં પ્રમાણ બે અંશને ગ્રહણ કરે કાર્ય દ્રવ્ય પર્યાય નહીં તો ધર્મ બેને ન જાણે એક જ્ઞાન એક ધર્મ એના બે નયના બે પ્રકાર જેમ પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ બે પ્રકાર બે એમ નયના બે પ્રકાર દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં જો આખી વસ્તુ પ્રમાણથી જુઓ તો વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપને એક આરે એવું ઉપર જાણે તો પ્રમાણની વ્યાખ્યા હોય આ તો નયની વ્યાખ્યા આવે સ્વરૂપ થાય છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એમ અનુભવ એટલે જ્ઞાન કરાવે અનુભવ એટલે જ્ઞાન તે દ્રવ્યાર્થિક નહીં છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એક મુખ્ય થાય ત્યારે બીજું ગૌણ થાય તે પર્યાર્થિક નહીં છે તે બંને નિયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી ભેદથી ક્રમથી અનુભવ કરતા તો ભૂતા જ છે આ ભેદ જો આ કોઈનું નહેરું આવ્યું નહીં કામ તે બંને નિયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી એટલે ભેદથી ક્રમથી આ દ્રવ્ય કહેવાય આ પર્યાય કહેવાય અને દ્રવ્ય કહેવાય અને પર્યાય કહેવાય એમ ક્રમે ક્રમે અનુભવ કરતા તો ભૂતાર છે બે નહીં સત્યાર છે અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં અલિંગિત કરાયેલા દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં અલિંગિત કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થનો સત્યાર છે એ ક્રમ વયોગ્યો નીકળી ગયો અને શુદ્ધાત્માનો અનુભવ કરતા એને જે મુખ્ય ગૌણ કરીને જે વિકલ્પ પૂછતો હતો એ છૂટી ગયો અને એક સાથે નૈપૂર્વક પ્રમાણથી એક સાથે જાણવામાં આવી ગયું ઘરમે જાણ કે અમુદિન વિકલ્પ છે પણ જીવ વસ્તુ માત્રનો અનુભવ કરવામાં જ્યાં આવ્યો સામાન્ય ઉપર દ્રષ્ટિ ગઈ ત્યારે સામાન્ય વિશેષને મુખ્ય ગૌણ કરીને જાણનારો જે નહીં હતો વિકલ્પાત્મક એ છૂટી જાય અને નૈપૂર્વક પ્રમાણ થાય છે દ્રવ્ય પર એ સ્વરૂપ વસ્તુ આખી વસ્તુનો જ્ઞેયનો અનુભવ થાય છે જ્ઞેયનો પણ અક્રમે અનુભવ થાય છે ચર્ચા કરવા જેવી છે આમાં થોડીક ચર્ચા કરવા જેવી છે કઈ વિચાર આવે તો હું તો મારા ભાવથી કહું છું પણ આમાં થોડોક માલ છે વિચારવા એવું હોય એવું તો લાગે છે આપણે મૂળ પાઠ પ્રમાણે વિચારી લીધું દ્રવ્ય પર્યાયનો પર્યાયથી ભેદથી આ દ્રવ્ય કહેવાય અને આ પર્યાય કહેવાય એકને મુખ્ય કરીને એકને ગૌણ કરે એમ ક્રમ પડે ને વિકલ્પાત્મક લયમાં ક્રમ પડે છે એનાથી જોવામાં આવે તો આ લયો છે સત્યા અને દ્રવ્ય તથા પર્યાય પક્ષાતિક્રમ થાય છે ત્યારે શું થાય છે કોઈ પક્ષ દ્રવ્ય અને પર્યાય એ બંનેથી નહીં અલિંગિત કરેલા એટલે દ્રવ્ય તરફના લક્ષવાળો વિકલ્પ ગયો અને પર્યાયના લક્ષવાળો વિકલ્પ પણ બે ગયો બેમાંથી કોઈને સ્પર્શ કરતો નથી પેલા આલંબન હતો આ દ્રવ્ય કહેવાય ને આ પર્યાય કહેવાય હવે જ્યારે શુદ્ધ જીવ વસ્તુ માત્રનો અનુભવ કરવા જાય છે ત્યારે એ બંનેથી નહીં અલિંગી એટલે બેમાંથી ક્રમે ક્રમે જે લક્ષ થતું હતું એ છૂટી ગયું વિકલ્પાત્મક નહીં ત્યારે શું થયું? એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા, એમ કે ત્રિકાળી દ્રવ્ય જ લેવું, ત્રિકાળી દ્રવ્યના સ્વભાવનો અનુભવ કરતા જે ક્રમે ક્રમે જાણપણું હતું દ્રવ્ય પર્યાયનું, એ એક અભેદ જ્ઞેયને જાણી લીધો. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી જાણવામાં આવી, એમાં ક્રમ પડતો હતો વિકલ્પમાં, નિર્વિકલ્પ ધ્યાનમાં આવે ક્રમ નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ખ્યાલમાં આવી, શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થનો સત્યાર છે. કલાક પૂરો થયો, સવા ચાર શરૂ કર્યું હતું, સવા પાંચ પૂરો થયું હવે કાલે, બરાબર? એટલે મને થાક લાગે નહીં અને આપણું કામ આગળ વધ્યા કરે. ઓહો, દરિયો છે, શબ્દની રચના કેવી કરે છે કે બેમાંથી કોઈને હવે આલમ તો નથી.
Just so long.